દાદાવાણી જાન્યુઆરી 2016 વિષયના પૃથ્થકરણમાં થ્રી વિઝન સહાયક સંપાદકીય મોક્ષ અને બ્રહ્મચર્યને શું લાગે વળગે? ઘણું બધું લાગે વળગે. બ્રહ્મચર્ય વગર આત્માનો અનુભવ જ ખબર ના પડે. આ સુખ આવે છે તે આત્માનું છે કે પૂતગલનું છે એ ખબર જ ના પડે ને. જેને આત્માનું સ્પષ્ટ વેદન આ દેહે જ અનુભવવું હોય તેને વિશુદ્ધ બ્રહ્મચર્ય વિના આની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્યાં સુધી વિષયમાં સુખ છે એવી સૂક્ષ્માતિ સૂક્ષ્મ રોંગ બિલીફ છે ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી. એ રોંગ બિલીફ સંપૂર્ણ સર્વાંગપણે ઉડે ત્યાં સુધી જાગૃતિ અતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે. લોક સંજ્ઞામાં વર્તતા જગતને પ્રિય એવા આ અબ્રહ્મચર્યના વિષય એમાં જ અનંત અવતાર ખૂંપી એની ગારવતામાં મોજ માણી, પરિણામે નીચ આત્મ ઐશ્વર્ય, આત્મવૈભવ અને આત્મસિદ્ધિ ખોઈ માત્ર અનંત અવતારનું સરવૈયું જેમ છે તેમ દેખાઈ જાય તો સહેજે વિષય પ્રત્યે વૈરાગ્ય વર્તે. વિષય પ્રત્યે વૈરાગ્ય લાવવાના શાસ્ત્રોનું પઠન કે વિષય જીતવાની વ્યર્થ કસરતો કરવાની રહેતી નથી. પરમ પૂજ્ય દાદાશ્રીની આ સંસારને જોવાની આરપાર દ્રષ્ટિ જેમાં તેઓ વિકરાળ સંસારના ધોરી મૂળિયાને પકડે છે જે છે વિષય, અને ખૂબ જ સરળ ભાષામાં વિષયના બાહ્ય સ્વરૂપને જેમ છે તેમ વર્ણવે છે. જેમ કે વિષય એ આખી દુનિયાનો એંઠવાડો છે, ગંધવાડો છે, કાદવ, કીચડ, વિષ્ટા, સંડાસ, અશુચિનું સંગ્રહ સ્થાન વગેરે ખૂબ જ તાર્કિક રીતે કોઈ પણ બુદ્ધિશાળીને ગળે ઉતરી જાય એવી રીતે સમજણ આપે છે. આ દેહ એ રેશમી ચાદરથી વીંટેલું હાડમાંસ જ છે. બુદ્ધિ બહારનું રૂપાળું દેખાડે છે, જ્યારે જ્ઞાન આરપાર જેમ છે તેમ દેખાડે. આ આરપાર દ્રષ્ટિ કેળવવા માટે દાદાશ્રીએ થ્રી વિઝનનું અદ્ભુત હથિયાર આપ્યું છે. આ અવતારમાં અક્રમ જ્ઞાનથી વિષય બીજથી તદ્દન નિર્ગ્રંથ થઈ શકાય? મહી રૂચિનું બીજ પડેલું હોય તે ધીમે ધીમે પકડાય ને તેનાથી છૂટાય. જેને એકાવતારી થવું હોય એને વિષયથી મુક્ત થવું જ પડે. અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણી સમજી લેવાથી એ અટકે છે. હા, જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્વિષયી બનેલા હોય તેથી તેમનામાં જબરજસ્ત વચનબળ પ્રગટ થયું હોય જે વિષયનું વિરેચન કરાવનાર બની રહે છે. વિષયના આંતરિક પરિણામોમાં અંતે વિષય કશાયની ઘટમાળમાં ફસાઈને સતત બળતરા, પરવશતા, ઉપાધિ, નિરાશ્રિતપણું, લાચારી, બેભાનપણું સતત અનુભવાય છે. બ્રહ્મચર્યની સેફ સાઈડ માટે આંતરિક તેમજ બાહ્ય એવિડન્સને સિફતથી ઉડાડવાની ક્ષમતા પ્રગટવી જરૂરી છે. આંતરિક વિકારી ભાવોને સમજણે કરીને, જ્ઞાને કરીને પુરુષાર્થથી ઓગાળે તો વિષયથી મુક્ત થવાય. પ્રસ્તુત અંકમાં દાદાશ્રી કહે છે કે મહાત્માઓએ બંને દ્રષ્ટિ એટ એ ટાઈમ રાખવાની છે. રિયલમાં શુદ્ધાત્મા જોવાના ને રિલેટિવમાં થ્રી વિઝન જોવાનું છે. થ્રી વિઝનની જાગૃતિ અને અંતે વિજ્ઞાન જાગૃતિ એ બેઉની દ્રષ્ટિ કેળવી મહાત્માઓ સમજણ સાથે આંતરિક વિષયને ઉડાડે અને બ્રહ્મચર્યની શ્રેણીઓ ચડે એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી જાન્યુઆરી 2016 વિષયના પૃથ્થકરણમાં થ્રી વિઝન સહાયક.
બેભાનપણાથી વિષયની મીઠાશ.
દાદા, વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે તે કયા આધારે માનેલી છે?
એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંધવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે એટલે એને ખબર નથી પડતી. જો આ વિષય એ ગંધવાડો સમજાય તો એની મીઠાશ બધી ઉડી જાય.
વિષય એ ગંધવાડો છે એ કેવી રીતે સમજવું?
વિષય એટલે નર્યો ગંધવાડો, ગંધવાડો ને ગંધવાડો, આ તો ઢાંક્યો ગંધવાડો. આ ચાદર ખસેડી નાખે ને, આ પોટલું છોડે ને, ચાદર છોડી નાખે ને તો ખબર પડે બધું ભોપાળો. એ સમજણ યાદ નહીં રહેવાથી, એનું ભાન નહીં રહેવાથી જ આ વેશ છે ને. આ વિષયમાં ક્યાંય સુખ ના દેખાયું. જેના મોઢા ગંધાય, જે શરીરમાંથી રાહતદાડો નર્યો ગંધવાડો જ નીકળતો હોય, તેની ઉપર વિષય કેમ ઉત્પન્ન થાય? જગતના લોકોએ વિષયમાં સુખ કલ્પ્યું. વિષય એટલે નર્યો ગંધવાડો, એમાં સુખ તે હોતું હશે?
વિષય એ કલ્પિત સુખ.
દાદા, એમાં જે સુખ રહેલું છે એવું બીજે ક્યાંય સુખ છે જ નહીં.
એમાં સુખ હોતું હશે? બધું કલ્પિત સુખ છે. એ તો આપણે સુખ કલ્પીએ તો સુખ લાગે. એક જણ કહે છે, મને જલેબી બહુ ભાવે છે, અને એક જણ કહે, મને જલેબી દેખું છું ને ચિતરી ચડે છે. એટલે એ કલ્પેલા સુખ બધા.
ના કબૂલે એકેય ઇન્દ્રિય.
હવે આ જલેબીનો વાંધો નથી. જલેબી વિષય છે, પણ એનો વાંધો નથી. એ આંખને દેખવી ગમે, એને ભાંગીએ તો સંભળાય એટલે કાનને ગમે, નાકને સુગંધી ગમે, જીભને એનો સ્વાદ ગમે, હાથે અડાડીએ તો આમ સરસ લાગે તે ગમે. માટે આપણે શું કહીએ છીએ કે જલેબી ખાઓ, કારણ કે આ ઇન્દ્રિયો કબૂલ કરતી હોય તો ખાઓ. પણ આ વિષયમાં તો ઇન્દ્રિયો સોડે ને તો ત્રણ દાડા સુધી ખાવાનું ના ભાવે. આંખને ગમતું નથી, કાનને પણ ગમે નહીં, નાકને તો ગંધાય. જો એ જગ્યાએ અડેલો હાથ સોડવામાં આવી જાય ને તો એ મરેલા માછલા હોય ને એવું ગંધાય. અને ચાખવાનું કયું હોય તો એકુંય ઇન્દ્રિયને ગમે નહીં, અને સ્પર્શને ગમે છે તે રાત્રે જ. દાડે કરવાનું કહીએ ને ત્યાં આગળ તો ના ગમે. પાંચેય ઇન્દ્રિયોને ગમે નહીં એવું અંધારામાં જઈને કરવાનું. છોકરા દેખે તોય શરમાય. કોઈ માણસ વિષય વિકાર કરતો હોય તો તે ઘડીએ એનો ફોટો પાડીએ તો કેવો દેખાય?
ગધેડા જેવો.
એમ શું વાત કરે છે? એ તો આ મનુષ્યને શોભે.
દાદા, ખરું કહું ને તો હજી વિષયમાં મને પોતાને કોક વખત સ્વાદ આવી જાય છે.
એ સ્વાદ તને છોડતો નથી? પણ આમાં સ્વાદ જેવું છે જ ક્યાં? નર્યો ગંધવાડો. આ ગંધવાડાને ચૂસવા જઈએ તો એમાં એટલી બધી ગંધ છે, પાર વગરની ગંધ છે.
દરાજ ખંજવાળે એવું સુખ.
પણ દાદા, આ ઇન્દ્રિયને એમાં સ્વાદ આવી જાય છે ને?
સ્વાદ કશો નથી આવતો. એ સ્વાદ તો દરાજ થઈ હોય ને વલુરે તે એવો સ્વાદ આવે છે. એ વલુરે ત્યારે આપણે કહીએ હવે બંધ રાખતો, તો પણ એનો એવો સ્વાદ આવે છે તે છોડતો નથી. પછી લાય બળે છે ત્યારે પાછું ખરાબ લાગે. લાય તો બળે જ ને. કૃપાળુ દેવે આ સુખની સરખામણી દરાજ વલુરે એના જેવું સુખ કહ્યું.
વિષય આખી દુનિયાનો એઠવાડો.
આ શરીરની રાખોડી થાય છે, અને એ રાખોડીના પરમાણુથી ફરી શરીર બંધાય છે. તે અનંત અવતારની રાખોડીના આ પરિણામ છે. નર્યો એઠવાડો છે. આ તો એઠવાડાનો એઠવાડો ને તેનોય એઠવાડો. એની એ જ રાખોડી, એના એ જ પરમાણુ બધા. એનું ફરી ફરી બંધાયા કરે છે. વાસણને બીજે દાડે અજવાળીએ એટલે દેખાય ચોખ્ખા, પણ અજવાળ્યા વગર એમાં જ રોજ રોજ ખા ખા કરે તો ગંધવાડો નથી. બાકી વિષય ભોગ એ તો નર્યો એઠવાડો જ છે. આખી દુનિયાનો એઠવાડો છે.
વિષયરૂપ કીચડની અજ્ઞાનતા.
કોઈ કહે કે જાનવરોને આ વિષયો પ્રિય છે, તો હું કહું કે ના, જાનવરોને આ વિષયો બિલકુલ પસંદ નથી. પણ છતાંય એમને નેચરલ ઉશ્કેરાટ થાય છે. બાકી આ વિષયને કોઈ પસંદ જ ના કરે. સાચો પુરુષ હોય તો પસંદ જ ના કરે. તો આ મનુષ્યો સાથી વિષયોમાં પડે છે કે આખો દાડો દોડધામ દોડધામ કરે. થાકેલો હોય એટલે એને ભાન નથી રહેતું કે આ કીચડ છે, એટલે માર પડતું નાખે છે મહી. બાકી બિલકુલ સેન્સ ખલાસ થઈ જાય, ભાન ખલાસ થઈ જાય, ત્યારે આ કીચડ યાદ આવે, નહીં તો સેન્સિબલ માણસને, સમજુ માણસને તો આ કીચડ ગમે જ નહીં ને. આ જાનવરો પણ જેનાથી કંટાળી ગયા છે તે વિષયમાં આ મનુષ્યોને મજા આવે છે. આ કઈ અજાયબી છે તે! કેમ આ કીચડમાં ઝંપલાવે છે એનો વિચાર જ નથી આવતો, એવા બ્લન્ટ થઈ ગયા છે.
એટલે કીચડ માટેની અજ્ઞાનતા જ છે ને?
હા, એની અજ્ઞાનતા છે, એટલે જ કીચડમાં પડ્યો છે. પાછું આને જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય એવું છે, પણ પોતે સમજવા પ્રયત્ન જ નથી કરતો ને. આ પાંચ ઇન્દ્રિયના કીચડમાં મનુષ્ય થઈને કેમ પડ્યા છે એ જ અજાયબી છે.
આ ગટર ઉઘાડવા જેવી નથી.
આ મુંબઈમાં વાંદરા સ્ટેશનની ખાડી આવે છે, તેની ગંધ ગમે? એથી પણ બુરી ગંધ આ ખોખામાં છે. આંખને ના ગમે એવા ચિત્ર વિચિત્ર પાર્ટ્સમય છે, ચિત્ર વિચિત્ર અંગોમય છે આ કોથળામાં. આ શરીરમાં તો પાર વગરનો વિચિત્ર ગંધવાળો છે. આ આપણી મહી હૃદય છે, તે જ લોચો કાઢીને આપણા હાથમાં મૂકે તો, અને કહે કે જોડે હાથમાં રાખીને સૂઈ જા તો ઊંઘ જ ના આવે ને. આ તો દરિયાના વિચિત્ર જીવડા જેવું દેખાય. જે નથી ગમતું એ બધું જ આ દેહમાં છે. આ આંખો આમ બહુ રૂપાળી દેખાતી હોય, પણ મોતીઓ આવ્યો ને એ ધોળી આંખો દેખી હોય તો ના ગમે. ઓહો, વધારેમાં વધારે દુઃખ આમાં છે. આ દારૂ જે કેફ કરે છે એ દારૂની ગંધ માણસને ગમતી નથી, અને આ વિષય તો સર્વગંધનું કારણ છે. બધી જ ના ગમતી વસ્તુઓ ત્યાં છે. હવે શું હશે આ અજાયબી! આમાંથી છૂટ્યા એટલે પછી રાજા. વિષયને ઊંડો વિચારવાથી એ જ લાગે કે આ ગટર તો ઉઘાડવા જેવી જ નથી. કેટલું બધું બંધન! આ જગત તેથી જ ઊભું રહ્યું છે ને.
ખોખું એ તો દુર્ગંધનો કોથળો.
વિચારવાન માણસ વિષયમાં સુખ શી રીતે માની બેઠો છે તેની જ મને નવાઈ લાગે છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરે રે, અનંત અવતાર આનું આ જ કર્યું. જેટલું આપણને નથી ગમતું તે બધું જ વિષયમાં છે, એમાં નરી ગંધ છે. આંખને જોવું ના ગમે, નાકને સૂંઘવું ના ગમે. તે સૂંઘી જોયું તું? સૂંઘી જોવું હતું ને તો વૈરાગ તો આવે. કાનને રૂચે નહીં, ફક્ત ચામડીને રૂચે. લોક તો ખોખાને જુએ, માલને ના જુએ. ખોખામાં તો જે ચીજ નથી ગમતી તે જ ચીજો ભરેલી છે. નર્યો દુર્ગંધનો કોથળો છે, પણ મોહને લીધે ભાન નથી રહેતું ને તેથી તો જગત આખું ચક્કરે ચડ્યું છે. મનુષ્યનો સ્વભાવ હરૈયો છે. હરૈયો એટલે જ્યાં દેખે ત્યાં ચોંટે, જ્યાં દેખે ત્યાં ચોંટે. બીજી બધી વસ્તુમાં રૂપ જોવાનું છે, પણ આમાં રૂપ છે જ ક્યાં તે જોવાનું? આ તો ઉપરથી જ રૂપાળા દેખાય છે. પેલી કેરી તો અંદર કાચી હોય તોય સ્વાદ લાગે ને દુર્ગંધે ના આવે, અને આને કાપો તો દુર્ગંધનો પાર ના હોય. આ ખોખાને આપણે શું કરવાનું? ખોખું તો કાલે સડી જાય, પડી જાય, કોહવાઈ જાય. ખોખું તો શાનું બનેલું છે એ આપણે નથી જાણતા, છતાં લોકો ભૂલી જાય છે ને. ભૂલી જતા હશે લોકો, પણ આ ખોખું તમને ભૂલથાપ ખવડાવી દે. અમારે જ્ઞાની પુરુષને આમ આર પાર દેખાય. કપડાં બધું હોય છતાં કપડાની મહી, ચામડીની મહી જેમ છે તેમ યથાવત દેખાય. પછી રાગ ક્યાં થાય? પોતે એક આત્મા જ જુએ ને બીજો બધો તો આ કચરો છે, સડેલો માલ છે. એમાં શું જોવા જેવું છે? ત્યાં જ રાગ થાય છે એ જ અજાયબી છે ને. પોતે નથી જાણતો, જાણે છે બધું જ, પણ એને આવી સમજ આપી નથી. જ્ઞાનીઓએ માલ પહેલેથી જ જોયેલો છે. અમને નિરંતર જાગૃતિ હોય, એવરી સેકન્ડ, દરેક ક્ષણે જાગૃતિ હોય, એટલે અમે બધું જાણીએ કે નર્યું માંસ જ છે આ બધું, આમાં નવું શું છે તે? પાછો વહુની જોડે સૂઈ જાય છે. અલ્યા, આ માંસને જ દાબીને સૂઈ જાય છે, પણ એ તો ભાન નથી ને, એનું નામ જ મોહ ને.
મૂળ તો પોતે વિષય છે તેનો જ મોહ.
બ્રહ્મચર્ય આ જાગૃતિના આધારે છે ને, જાગૃતિ ડીમ થવાથી, ઓછી થવાથી જ આ મોહ ઉત્પન્ન થાય છે ને, નહીં તો આમાં હાડ પરુને માંસ નથી ભરેલું.
દાદા, એટલે આ વિષયની બાબતમાં આમ દ્રષ્ટિ પડે તે પહેલા કપડા પર પડે છે, એટલે ત્યાંથી મોહ ઉત્પન્ન થાય છે ને.
મૂળ તો પોતે વિષય છે, તેથી કપડા વધારે મોહ કરે છે. પોતે વિષયી ના હોય તો કપડું કશું મોહ ના કરે. આ અહીં સારા સારા કપડા પાથરીએ તો મોહ ઊભો થાય? એટલે પોતાને વિષયની મજા છે, એની ઈચ્છા છે, તેથી પેલો મોહ ઉત્પન્ન થાય છે. વિષયની ઈચ્છા વગરના માણસોને શી રીતે મોહ ઉત્પન્ન થાય? આ મોહ કોણ ઊભો કરે છે? પાછલા પરિણામ મોહ ઊભા કરે છે તે એને આપણે ધોઈ નાખીએ. બાકી કપડા બિચારા શું કરે? પહેલાનું બીજ નાખેલું છે તેનું આ પરિણામ આવ્યું.
ભ્રાંતિથી તું જ તને છેતરે છે.
આને સુખ કહેવાય જ નહીં. આ તો દારૂડિયો માણસ એમ કહે કે હું આખા હિન્દુસ્તાનનો રાજા છું, તો આપણે ના સમજીએ કે આ તો દારૂના અમલથી બોલે છે. એવું આ ભ્રાંતિને લઈને એને આમાં સુખ લાગે છે. વિષયમાં તો સુખ હોતું હશે? સુખ તો મહી છે, આત્મામાં છે, પણ આ તો બહાર બીજાનામાં આરોપ કરે છે, તેથી ત્યાં સુખ લાગે છે. ભ્રાંતિરસથી આ બધું ઊભું થયું છે. ભ્રાંતિરસ એટલે શું? કે આ કૂતરું જેમ હાડકાને ચૂસે છે તે તમે જોયેલું? હાડકા ઉપર થોડું ઘણું માંસ હોય તે તો જાણે કે મળી જાય, પણ હવે પછી શું કરવા ચૂસ ચૂસ કરે છે? પછી ખૂબ દબાવે ને, તે હાડકું તો આમ લોખંડ જેવું હોય, તે શું થાય કે એના પીઢિયા દબાય ને એમાંથી પછી લોહી નીકળે. લોહીને એ જાણે કે આ હાડકામાંથી નીકળ્યું, એટલે પાછું ખૂબ ચાવી ચાવીને હાડકું ખાય. અલ્યા, તારું જ લોહી તું ચૂસે છે, એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે. એવું આ લોકો હાડકા જ ચૂસી રહ્યા છે ને પોતાનું જ લોહી બધું ચાખી રહ્યા છે. અબ્રહ્મચર્ય એ મનુષ્યમાં રહેલી પાશવતા છે. હરેક જગ્યાએ અબ્રહ્મચર્યને પાશવતા ગણી છે, એટલે વિષય એ અંધારામાં સેવન કરવાની વસ્તુ છે. લખ્યું છે ને કે છુપા રાખવા પડે છે જે કોઈ કામ, એટલે આ વિષય કેવી વસ્તુ છે કે છુપું રાખવું પડે, કોઈને કહેવાય પણ નહીં.
વિષય વિકાર એટલે શું?
દાદા, આ વિષય સમજાય છે, પણ વિષય વિકાર એટલે શું?
હવે વિષય વિકાર એટલે શું છે? કે જે વિષયથી છોકરા ઉત્પન્ન ના થાય એ વિષય સંડાસ કહેવાય છે. ભગવાન કહે છે કે કંટ્રોલમાં નથી તે વિષયો છે. હું વિષય ભોગવું છું તેવો અહંકાર કરે છે. જો તું વિષય ભોગવતો હોત તો તને સંતોષ થવો જોઈએ, પણ તેવું નથી. વિષય એ વિષયને ભોગવતો નથી, એ તો પરમાણુનો હિસાબ છે. દરેક ઇન્દ્રિય પોતાના વિષયમાં નિપુણ છે, પણ બીજા વિષયમાં નિપુણ નથી. નાકને જલેબી ચખાડીએ તો ગળી લાગે? પરમાણુઓનો હિસાબ હોય ને તે ચૂકતે થાય તે વિષય નથી, પરંતુ તેમાં તન્મયતા તે જ વિષય છે. તેમાં ઇન્દ્રિયોનો પણ કંઈ જ રોલ નથી, તે તો માત્ર કન્વે કરે છે, અભિવ્યક્ત કરે છે. કે ઇન્દ્રિયોના વિષય જીતે તે જીતેન્દ્રિય જીન નથી, પણ જેની દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી ગઈ, જેનું જ્ઞાન જ્ઞાતામાં આવી ગયું, તે જીતેન્દ્રિય જીન છે. ભગવાન મહાવીર પણ આમ જ કહેતા હતા, જે જેમાં રચ્યો પચ્યો રહે તે વિષય, બીજું કશું જ દેખાય નહીં, મોહાંધ કહેવાય. જ્યાં લપસ્યો તે વિષય.
વિષય એ સંડાસ છે.
પૈણ્યા એટલે જાણવું કે એક જાજરું આવી ગયું આપણી પાસે. વિષય એ સંડાસ છે, નાકમાંથી, કાનમાંથી, મોઢામાંથી, બધેથી જે જે નીકળે છે એ બધું સંડાસ જ છે. ડિસ્ચાર્જ એ સંડાસ જ છે. જે પારિણામિક ભાગ છે તે સંડાસ છે, પણ તન્મયાકાર થયા વગર ગલન થતું નથી. સંડાસ થાય છે તે પણ મહી કોઝિસ થાય છે તેનું પરિણામ છે. દૂધપાક પૂરી કોને ના ગમે, પણ ભગવાન કહે છે કે કાલે સવારે એ સંડાસ થશે. વિષયને સંડાસ સાથી કયો એટલા માટે જ કે એ ગલન થાય છે.
રોંગ બિલીફથી સપડાયો વિષયમાં.
દાદા, અંગ ઉપાંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય?
માન્યતા આપણી, રોંગ બિલીફો. તેથી ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું? માન્યતાઓ ખાલી, કશું હોતું નથી, ખાલી બિલીફો છે. એ બિલીફો તોડી નાખો એટલે કશુંય નહીં.
એ માન્યતા ઊભી થાય છે તે સંયોગ ભેગો થવાથી થાય છે?
લોકોના કહેવાથી આપણને થાય, આપણા કહેવાથી માન્યતા થાય, અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય. અને એમાં એવું શું છે? માંસના લોચા છે.
એકવાર હું ઓપરેશન જોવા ગયો હતો. ઓપરેશન કરવા માટે ચીર્યું તો પછી કંપારી આવી ગઈ.
સુંદરતા કશી હોતી જ નથી, માંસના લોચા જ છે.
આ રોંગ બિલીફ કેવી રીતે ઉડાડવી?
આ મેં કેવી રીતે ઉડાડી હમણાં?
રાઈટ બિલીફથી.
મૂરખ માણસોની માન્યતાનું સુખ.
એમાં સાચું સુખ નથી, પણ લિમિટેડ ટાઈમ માટે તો છે, મર્યાદિત સમય માટે તો છે, છતાંય એ છૂટતું નથી ને.
ના, એમાં સુખ જ નથી, એ તો માન્યતા જ છે ખાલી. એ તો મૂરખ માણસોની માન્યતા જ છે. આ તો હાથને હાથ ઘસીએ તો સુખ પડે તો જાણીએ કે આ ચોખ્ખે ચોખ્ખું સુખ છે, પણ આ વિષય તો નર્યો ગંદવાડો જ છે. જો કોઈ બુદ્ધિશાળી માણસ એ ગંદવાડાનો હિસાબ કાઢે તો એ ગંદવાડા ભણી જાય જ નહીં. હમણાં કેળા ખાવાના હોય તો એમાં ગંદવાડો નથી, અને એ ખાવાથી સુખ ખરું, પણ આ તો નર્યા ગંદવાડાને જ સુખ માન્યું છે. શા હિસાબે સુખ માને છે તે સમજાતું નથી. માણસને રોંગ બિલીફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથી ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે. વિષયમાં સુખ નથી, પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે?
સાચી સમજણથી ખસે વિષય.
તો આ વિષયથી કેવી રીતે ખસાય?
અમને જ્ઞાનીઓને તો બધું ઓપન દેખાય, ખુલ્લું દેખાય. એમાં શું શું હશે તે મતિ તરત જ ચોગરદમ બધે ફરી વળે. મહી કેવો ગંદવાડો છે ને શું શું છે તે બધું દેખાડી દે. જ્યારે આ તો વિષયો જ નથી. વિષયો તો જાનવરોને હોય, આ તો ખાલી આસક્તિ જ છે. બાકી વિષય તો કોનું નામ કહેવાય કે પરવશપણે કરવું પડે. જ્યાં સુધી જે બાબતમાં અંધ છે તે બાબતમાં ત્યાં સુધી દ્રષ્ટિ ખીલે જ નહીં, ને ઉલટો વધારે ને વધારે અંધ થતો જાય. એનાથી દૂર રહે ત્યાર પછી છૂટો થાય, ત્યારે એની દ્રષ્ટિ ખીલતી જાય, પછી સમજાતું જાય. આ તો બધું અણસમજણથી ઊભું છે.
બુદ્ધિશાળીઓ વિષયમાં ઊંડા ઉતર્યા.
આ બુદ્ધિશાળીઓ પણ વિષયનું વેરિફિકેશન કરતા નથી, ચકાસણી કરતા નથી?
ના, બુદ્ધિશાળીઓએ વિષયનું વેરિફિકેશન કર્યું જ નથી. ઉલટા બુદ્ધિશાળીઓ જ વિષયોમાં વધારે ઊંડા ઉતર્યા છે. અરે, આ મરીન ડ્રાઈવને બધે ત્યાં આગળ જઈને જોઉં તો એમના વિષયને જોઈને તું એમ જ સમજું કે આ તો માણસ છે કે પશુઓ છે. ટબની અંદર નાય ને પાછા અત્તર ઘસીને. હંમેશા જ્યાં દુર્ગંધ હોય ત્યાં શું કરવું પડે?
હા, અત્તર ઘસવું પડે,
પણ પાછલા કેટલાય સમયથી કોઈએ એવો રસ્તો જ નથી બતાવ્યો કે આ વિષયોથી પણ બહાર કંઈક સુખ છે.
આ બુદ્ધિશાળી લોકોએ જે લખ્યું છે કે જગતમાં વિષય સુખ બધા સુખોમાં સર્વશ્રેષ્ઠ સમાન છે, વળી બુદ્ધિશાળીઓએ તો એટલે સુધી લખ્યું કે કેળ હોય એવા એના પગ છે, ફલાણી આવી છે ને આમ બધું સ્ત્રીનું વર્ણન કરેલું છે, એટલે પછી લોક ગાંડા બન્યા. પણ કોઈએ એમ લખ્યું કે સ્ત્રી સંડાસ જાય છે ત્યારે કેવી દેખાય, જે સંડાસ જતો હોય તેની જોડે વિષય જ કેમ કરાય, એને અડાય જ કેમ. આ કેરી જો સંડાસ જતી હોય તો આપણાથી કેરી ખવાય જ નહીં ને, પણ કેરી તો ચોખ્ખી હોય છે તેથી કેરી ખવાય ને. એવું આ જગતના લોકો વિષયોની ફ્રીઝ જેવી ઠંડકમાં પડી રહ્યા છે, વિષયરૂપી ગારવતા છે તેમાં પડી રહ્યા છે. એક આદવ નર્યો ગંધાય છે, પેલો સારું ખાવાનું ટોપલામાં ધરે છે તોય એને ભેંસને ત્યાં આગળ આ ખાવાનું નથી ગમતું. એ રીતે આ વિષયની ગારવતામાં આખું જગત ફસાયું છે. મૂળ અજ્ઞાનતામાં બેભાનપણામાં ચૂંથારો ચૂંથ્યો. વિષય તો મૂર્ખોય ના ચાહે એવી વસ્તુ છે. બુદ્ધિનો સંપૂર્ણ પ્રકાશ થયેલો હોય, બુદ્ધિનો વિકાસ પામેલો હોય તે પણ વિષયથી ડરે બિચારો. ચોખ્ખી બુદ્ધિવાળાને વિષયનું પૃથ્થકરણ કરી આપવાનું કહીએ તો વિષય થૂંકવા જેવી પણ વસ્તુ નથી એમ કહે. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય એને તો વિષય ગમે જ નહીં, એ અડે જ નહીં ને. પણ બુદ્ધિમાં મળ જામી ગયેલો હોય તેને તો બધું ઊંધું જ દેખાય.
જગતની ફસામણ ખુલે વિજ્ઞાન થકી.
જગત જાણતું જ નથી ને કે આ રેશમી ચાદરથી વીંટેલું છે બધું. પોતાને જે ગમતો નથી એ જ કચરો આ રેશમી ચાદરથી વીંટેલો છે. એ તમને લાગે છે કે નથી લાગતું, એટલું સમજે તો નર્યો વૈરાગ જ આવે ને. એટલું ભાન નથી રહેતું તેથી જ આ જગત આવું ચાલે છે ને. એવી કોઈને જાગૃતિ હશે આ બહેનોમાંથી? કોઈ માણસ રૂપાળો દેખાતો હોય ને એને છોલે તો શું નીકળે?
લોહી માંસ ને એ બધું નીકળે.
માંસ પરું એવું બધું ને, અને રૂપ ક્યાં ગયું પછી? આવા બધા વિચાર નથી કર્યા તેને લીધે આ મોહ છે ને.
હા, એવું જ લાગે છે.
હા જુઓ ને કેવી ફસામણ. વિચાર કરે તો ફસામણ જેવું નથી લાગતું બહેન. બુદ્ધિથી વાત સાચી લાગે છે ને કે આ બધો મય ગંદવાડો છે. દરેકનામાં ગંદવાડો હશે કે કેટલાક ચોખ્ખા હશે મીણ જેવા?
દરેકનામાં ગંદવાડો છે. અજાગૃતિથી ઉપજે મોહ.
આ શરીરમાં આવો બધો ગંદવાડો છે એવી જાગૃતિ રહે તો ગમે તેવા રૂપાળા દેખાય તોય મોહ ઉત્પન્ન થાય ખરો?
ના થાય દાદા.
એ જાગૃતિ નથી તેનો આ મોહ ઉત્પન્ન થાય છે, અને એ મોહમાંથી પછી નર્યા દુઃખો જ બધા ઊભા થાય છે. નહીં તો દુઃખ તે હોતું હશે. કોઈ છોકરો સારા કપડાં બપડાં પહેરીને નેકટાઈ પહેરીને બહાર જતો હોય તેને કાપે તો શું નીકળે? તું અમથો શું કામ નેકટાઈ પહેર પહેર કરે છે? મોહવાળા લોકોને ભાન નથી, તે રૂપાળો જોઈને મૂંઝાઈ જાય બિચારા. જ્યારે મને તો બધું ઉઘાડું આર પાર દેખાય. આ બધા માણસો કપડાં કાઢીને ફરે તો તને ખરાબ ના લાગે?
બહુ ખરાબ લાગે. કરી જુઓ વિષયનું પૃથ્થકરણ.
પૃથ્થકરણ એટલે શું? કે વિષય એ આંખે ગમે એવા હોય છે, કાને સાંભળે તો ગમે, અને જીભથી ચાટે તો મીઠું લાગે. એકું ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને. અરે બહુ સુગંધ આવે ને, અત્તર ચોપડેલું હોય ને. એટલે આવું પૃથ્થકરણ કરે ત્યારે ખબર પડે આખું નર્ક જ ત્યાં પડ્યું છે. પણ આવું પૃથ્થકરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે એ અજાયબી જ છે ને. એક ભાઈને વૈરાગ નહોતો આવતો, તેથી મેં એને થ્રી વિઝન આપ્યા. પછી એવું થ્રી વિઝન જોયું તો તો એને બહુ સરસ વૈરાગ આવી ગયો. તારે હજુ મોહ થાય ખરો ને?
હા દાદા, હજુ એ આમ કોક વખત મોહ ચડે. તારો કે બૈરી સરસ કપડાં પહેરીને આમ ચાલે તો પછી મહી મૂર્છા ઉત્પન્ન થાય.
એમ ત્યારે પેલા જાપાનીઝ પૂતળાને સરસ કપડાં પહેરાવે છે ત્યાં કેમ મોહ નથી થતો? સ્ત્રીનું મળદું હોય અને તેને સારા કપડાં પહેરાવે તો મોહ થાય?
ના થાય.
કેમ ના થાય? તો આ બધાને શેનો મોહ થાય છે? તો શેની ઉપર મોહ થાય છે? આ વિચાર્યું નથી ને? આત્મા ના હોય એવી સ્ત્રી જોડે મોહ કરે કોઈ?
ના કરે.
તો એનું શું કારણ? તો એ શું આત્મા જોડે મોહ કરે છે? તારી જે બૈરી છે ને, એની ઉપર ગયા અવતારની તારી દ્રષ્ટિ ચોંટી ગયેલી, તેનું આ ફળ આવ્યું છે.
દાદાએ આપ્યો અદ્ભુત પ્રયોગ થ્રી વિઝનનો.
દાદા, આ થ્રી વિઝન શું છે?
મારો જે પ્રયોગ કરેલો હતો એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય. તે અમને જ્ઞાન થતા પહેલાંય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યા હોય, 2000ની સાડી પહેરી હોય, તોય જોતાની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય. તે નેકેડ દેખાય, નગ્ન દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય. અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહી આંતરડા દેખાય. આંતરડામાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહી દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને? આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે. ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય? લોકોને આવું આરપાર દેખાય નહીં ને? લોકોને એવી દ્રષ્ટિ નહીં ને? એવી જાગૃતિ એ ક્યાંથી લાવે? આવું દેખાય એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ એ ટાઈમ આ ત્રણેય જાગૃતિ હોય. આ મને જે જાગૃતિ હતી તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું એ રીતે તમને બધાને આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએ ને? અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દાડોય બને જ નહીં ને? આ તો કાળ એવો વિચિત્ર છે. પહેલાં તો લિપસ્ટિકો અને મોઢે પાવડર એ બધું ક્યાં ચોપડતા હતા, જ્યારે અત્યારે તો એવું બધું ઊભું કર્યું છે કે ઉલટું ખેંચાણ કરે માણસને. એવું બધું મોહ બજાર થઈ ગયું છે. પહેલાં તો શરીર સારું હોય, દેખાવડી હોય, તોય આવા મોહના સાધન નહીં. અત્યારે તો નર્યું મોહ બજાર જ છે ને? તે કદરૂપા માણસે રૂપાળા દેખાય છે, પણ આમાં શું જોવાનું? આ તો નર્યો ગંદવાડો. એટલે મને તો બહુ જાગૃતિ રહે, જબરજસ્ત જાગૃતિ રહે. આપણું જ્ઞાન જાગૃતિવાળું છે. એટ એ ટાઈમ લાઇટ કરવું હોય તો થાય એવું છે. હવે જો તે ઘડીએ આવી જાગૃતિનો ઉપયોગ ના કરે તો માણસ માર્યો જાય. આપણે ઘણુંય શુદ્ધાત્મા જોવા જઈએ તો પણ એ દ્રષ્ટિ સ્થિર થવા ના દે. એટલે આવો ઉપયોગ જોઈએ. તે અમને જ્ઞાન થતા પહેલાં આવો ઉપયોગ ગોઠવાયેલો, નહીં તો આ મોહ બજાર તો મારી જ નાખે. આ કાળમાં આ તો જોવાથી જ રોગ પેસી જાય ને? હવે શું એ પરણેલા નથી? પરણેલા હોય તો એવા, કારણ કે આ કાળ જ એવો છે. આ થ્રી વિઝન યાદ રહેશે કે ભૂલી જશો?
થ્રી વિઝન દેખવાનો ઉપાય.
દાદા, એટલે હવે થ્રી વિઝન દેખાય એનો ઉપાય શું?
એ કંઈ દેખાવાનું જ નથી, એનો ઉપાય જ ક્યાં કરવાનો? એ જેને દેખાય એ માણસ જ જુદી જાતના હોય, અફલાતૂન માણસ હોય. આ કાળમાં એટલો બધો વૈરાગ રહે નહીં માણસને. એટલે આ થ્રી વિઝન બહુ ઊંચી વસ્તુ છે. એનાથી પછી વૈરાગ રહે. અમે નાની ઉંમરમાંથી આવો પ્રયોગ કરેલો, શોધખોળ કરી કે આ જ વિષયનો રોગ છે મોટામાં મોટો. પછી આ જાગૃતિથી પ્રયોગ કરેલો, પછી તો અમને સહજ થઈ ગયું. અમને એમને એમ બધું સહેજે દેખાય. 2-4 વાર ગટરનું ઢાંકણું ઉઘાડવાનું હોય પછી ખબર ના પડે કે મહી શું છે તે. પછી એવી ગટર આવે તો ખબર ના પડે. વખતે બે ચાર વાર ભૂલ થઈ જાય પણ પછી તો આપણને ખબર રહે ને.
એટલે આ પ્રયોગ કન્ટિન્યુઅસ રાખવાનો ત્રિવિઝનનો, સતત રાખવાનો ત્રિવિઝનનો?
ના, એ એમ જ છે. આ તો લુગડા ઢાંકીને ફરે એટલે રૂપાળું દેખાય, બાકી મહી એવું જ છે. આ તો માંસને રેશમી ચાદરથી બાંધ્યું છે એટલે મોહ થાય છે. માંસ એકલું હોય તોય વાંધો નહીં, પણ આ તો મહી આંતરડા બધું કાપે તો શું નીકળે મહીથી, એટલે એની પર વિચાર જ નથી કર્યો. એ જો વિચાર કર્યો હોય તો ત્યાં દ્રષ્ટિ ફરી જાય જ નહીં. આ તો ભ્રાંતિથી મૂર્ખાઈમાં માણસે સુખ કલ્પેલું છે. બધાએ કલ્પ્યું એટલે આણેય કલ્પ્યું એવું ચાલ્યું છે. 70-80 વર્ષની સ્ત્રીઓ જોડે તું પૈણું ખરો? કેમ નહીં, પણ એના અંગ બધું સારું દેખાય કે નહીં એ જોવાનું મન જ ના થાય ને.
સાચું વિવરણ મનુષ્ય દેહનું.
આમ લોહીની મહી બધા માંસના ટુકડા પડ્યા હોય તો તે તમને જોવાના ગમે ખરા કે
ના દાદા?
અને ઈડલી જોવાનું ગમે?
હા ગમે.
કોથમીર અને લીલા મરચાની ચટણી કરે તે જોવાનું ગમે કે પેલો માંસ જોવાનું ગમે?
ચટણી ગમે.
ચટણી લીલા લોહીની બનેલી છે અને આ લાલ લોહીનું. આ તો ખાલી રાગ દ્વેષ કર્યા કરે છે. આની ઉપર રાગ કરે છે ને માંસ ઉપર દ્વેષ કરે છે. ચટણી કયા લોહીની બનેલી છે? સ્થાવર એકેન્દ્રિયનું ગ્રીન કલરનું લોહી છે ને આપણું લોહી લાલ છે. પાંચ ઇન્દ્રિયોના બધા જીવોનું લાલ કલરનું લોહી છે. લાલ લોહીમાં જાત જાતના ઘટ પ્રમાણ હોય. આડકાને તું કોઈ દાડો અડતો નથી ને?
કોક દાડો ભૂલમાં અડી જવાય.
ખાવાની જોડે માંસ મૂક્યું હોય તો ખાવાનું તને ભાવે કે ના ભાવે?
ના ભાવે.
પણ એ માંસ ઢાંકેલું હોય તો?
તો ભૂલમાં ખવાય પણ જવાય દાદા.
આ દેહને ઢાંકેલી ચાદર છે ને પેલું ઉઘાડું માંસ છે.
એ ઉઘાડું તો દેખાય પણ આ ઢાંકેલું હોય તો ના દેખાય.
હમણાં ચાદર ઉઘાડીએ તો?
માંસ ને બધું દેખાય તો ચિતરી ચડે.
અને દેખાય નહીં તો?
તો પછી ખબર ના પડે.
એ આપણી આંખ તે કેવી કે છે છતાં નથી દેખાતું? આપણે જાણીએ કે આ ચાદરથી બાંધેલું છે તોય પણ એ કેમ નથી દેખાતું? આમ બુદ્ધિ તો કહે કે છે મહી, તોય ના દેખાય તો એ આંખ કેવી? ચામડી છે તેને લીધે આ બધું રૂપાળું લાગે છે. ચાદર ખસી જાય તો કેવું લાગે?
લોહી માંસ જેવું.
તો ત્યાં ચિતરી ના ચડે?
ચડે દાદા.
કોઈને અહીં દાજ્યો હોય ત્યાં પરું નીકળતું હોય તો ત્યાં આપણને હાથ ફેરવવાનું ગમે?
ના ગમે.
આ શી રીતે વિષય ઊભો રહ્યો છે તે જ સમજાતું નથી. એ ઉઘાડી આંખે ઊંઘે છે ત્યાં ઊંઘતાને શું કરે? લોકો તો દેહની મહી શું છે તે નથી જાણતા. આ હવાઈ તું લાવ્યો હોય તો તને ખબર પડે ને કે આમાં દારૂ ભરેલો છે.
હા.
તો આમાં કેમ ખબર નથી રહેતી? હવાઈનું તો લક્ષ્ય રહ્યા જ કરે છે કે આ દારૂ ભરેલો છે. આ ફૂટી નથી, હજી ફૂટવાની બાકી છે ને આ ફૂટી ગયેલી છે એવી ખબર પડે છે ને. અને આ જીવતા મનુષ્યોમાં શું દારૂ ભરેલો છે તેની કેમ ખબર નથી પડતી? એમાં શું શું દારૂ ભર્યો છે?
હાડકા લોહી માંસ.
હાડકા મહી ખરા કે? તે શી રીતે જોયેલા?
જોયા નથી પણ દાદા બુદ્ધિથી ખબર પડે ને.
બુદ્ધિ તો પરાવલંબી છે, સ્વાવલંબી નથી. બીજી જગ્યાએ જોયું હોય તેના પરથી ખબર પડે કે માણસને આવું હોય છે તે મારામાં હશે. બુદ્ધિ પરાવલંબી છે અને જ્ઞાન પરાવલંબી નથી. જ્ઞાન સીધું દેખે. ગંદવાડો લાગે તેવું બીજું કશું હશે શરીરમાં?
બીજું ખબર નથી.
ખાવાનું તું શું શું ખાય છે?
દાળ ભાત રોટલી શાક.
પછી એ ગલન થાય છે ત્યારે શું થાય છે?
મળ થઈ જાય.
એવું સાથે થાય છે? આપણે જે ખોરાક ખાઈએ ને તેમાંથી બધો સાર સાર ખેંચાઈ જાય અને લોહીને એ બધું બને ને શરીર જીવતું રહે અને જે અસાર રહે તે નીકળી જાય.
જેમ છે તેમ જોવાનું શોર્ટકટ.
એવો કોઈ રસ્તો નથી, શોર્ટકટ નથી કે થ્રી વિઝન પહેલા જ આરપાર ચોખ્ખું દેખાય.
આ જ શોર્ટકટ, મોટામાં મોટો શોર્ટકટ જ આને. આ થ્રી વિઝનથી અભ્યાસ કરતો કરતો આગળ જાય એટલે જેમ છે તેમ એને દેખાય, પછી વિષય છૂટી જાય. થ્રી વિઝન સિવાયનો રસ્તો ઊંધે રસ્તે ચાલવાનો શોર્ટ રસ્તો કહેવાય, ટૂંકો રસ્તો કહેવાય. નહીં તો પૈણવું હોય તો કોણે ના પાડી છે? નિરાંતે પૈણોને કોણે બાંધ્યા છે તમને?
જાગૃતિ રહે તો આરપાર જોવાય.
આ મુંબઈમાં પાણી એટલું બધું ઓછું થઈ જાય કે નાહવાનો તાલ જ ના પડે તો આ લોકોની શી દશા થાય? ઘરમાં એક રૂમમાં બધાથી બેસાય નહીં એવા તો ગંધાઈ ઉઠે. આ તો રોજ નાય છે તોય ગંધાય છે ને, અને જો ના નાય તો માથું ફાટી જાય એવા ગંધાય. આ નાય છે તોય બપોરે 2 વાગે કપડું ઘસીને જો પાણીમાં નીચોવીએ ને તો પાણી ખારું થઈ જાય. છતાં આ દેહ કિંમતી કેમ ગણ્યો છે? કારણ કે મહી ભગવાન પ્રગટ થયા છે, વ્યક્ત થયા છે, એટલા માટે બધા દેહ કરતા આને કિંમતી ગણ્યું. ત્યારે લોકો એને કિંમતી બીજી રીતે લઈ ગયા. આ તો તારે દ્રષ્ટિ કેળવવી જોઈએ કે કપડાં સાથે આમ આરપાર દેખાય એટલે કે પહેરેલે કપડે કપડાં રહિત દેખાય, પછી ચામડી રહિત દેખાય, એવી દ્રષ્ટિ કેળવવી પડે ત્યારે પોતાની સેફ સાઈડ થાય ને. આ સાથી બોલું છું, માણસને મોહ સાથી થાય છે. કપડાં પહેરેલા દેખે છે ને મોહ થાય છે, પણ અમારા જેવી આરપાર દ્રષ્ટિ થઈ જાય પછી મોહ જ ઉત્પન્ન ના થાય ને.
મોહને લીધે નથી દેખાતું થ્રી વિઝન.
દાદા, દ્રઢ નિશ્ચય હોવા છતાં કોઈ સ્ત્રી તરફ વારંવાર દ્રષ્ટિ ખેંચાય છે, અને થ્રી વિઝન જાણવા છતાં જેમ છે તેમ દેખાતું કેમ નથી?
એ થ્રી વિઝન જાણેલું નથી. થ્રી વિઝન જાણે તો એને છે તે દ્રષ્ટિ ખેંચાય જ નહીં. થ્રી વિઝન દેખાય એટલે હાથ જ ગાલે નહીં, પછી આ તો દ્રષ્ટિ પડે તો ઉલટું પાછું જોઈ લે.
થ્રી વિઝન નથી દેખાતું એ મોહને લીધે?
થ્રી વિઝન શું છે તે જ જાણતો નથી. મોહને લીધે ભાનમાં જ ના આવે ને મોહ એટલે બેભાનપણું. અમને બધું આરપાર દેખાય. આ જ્ઞાન એવું છે કે જ્યારે ત્યારે તમને આવી દ્રષ્ટિ કરાવશે, કારણ કે જ્ઞાનના આપનારાની દ્રષ્ટિ આવી છે, મારી દ્રષ્ટિ આવી છે, એટલે જ્ઞાનના આપનારાની જેવી દ્રષ્ટિ હોય તેવી દ્રષ્ટિ થાય. જેને આરપાર દેખાયા કરે તેને કેમનો મોહ થાય? તે આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે આત્મદ્રષ્ટિ થઈને એટલે હવે જાગૃતિ વધશે ને તેમ તેમ એ આરપાર જોતો થશે. આરપાર જોતો થયો કે એની મેળે જ વૈરાગ આવે. જોયું એટલે વૈરાગ આવે જ છે, અને તો જ વિતરાગ થઈ શકાય. નહીં તો વિતરાગ થઈ શકાતું હશે? અને ખરેખર એક્ઝેક્ટ એમ જ છે.
શુદ્ધાત્મા ને પેકિંગ કેળવો બેઉ દ્રષ્ટિ.
પણ કોઈને દેખે તો હજુ મહી ખેંચાણ થાય છે.
આ ભાવમાં ખેંચાણ ના થતું હોય છતાં કોઈ બેનને દેખ્યા તે આપણા મનમાં એવું થાય કે ઓહો, આ બેન કેટલા રૂપાળા છે, દેખાવડા છે, એવું આપણને થયું કે તેની સાથે જ આવતા ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતા ભવે ખેંચાણ થાય. શેનું રૂપ? આ છોલે તો શું નીકળે? રૂપ કોનું નામ કહેવાય કે છોલે તોય ખરાબ ના નીકળે? આ રૂપ તો જોવા જેવું નથી. આ હીરાનું રૂપ બરોબર છે, એને છોલીએ તો કશું ના થાય. એમાં ગંદવાડો નહીં ને. સોનાનું ચાંદીનું રૂપ બરોબર છે. આ મનુષ્યના તો ગુણો હોય છે, પણ તે કેવા ગુણો હોય? સંસારી ગુણો. સંસારી ગુણો વખાણવા જાય પછી આકર્ષણ થાય, એટલે આ ધાર્મિક ગુણો જ્ઞાનના ગુણો વખાણે તે વાત જુદી છે. બાકી વખાણવા જેવું જગત નથી, એક શુદ્ધાત્મા એકલો જ સમજવા જેવો છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો, અને પાછા સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને દેખત ભૂલી કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે કે હવે તમને દેખત ભૂલીએ રહી નહીં, તમને શુદ્ધાત્મા દેખાય. બહારનું પેકિંગ ગમે તેવું હોય તોય પેકિંગ જોડે આપણને શી લેવા દેવા? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે, પેકિંગમાં શું કાઢવાનું છે? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે શુદ્ધાત્મા જુઓ એટલે દેખત ભૂલી ટળે. દેખત ભૂલી ટળે એટલે શું? કે આ મિથ્યા દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ફરે અને સમ્યક દ્રષ્ટિ થાય તો બધા દુઃખોનો ક્ષય થાય, પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.
શુદ્ધાત્મા પદમાં રહેવા માટે મુખ્ય વસ્તુ કઈ જોઈએ?
આ વિષયમાંથી છૂટ્યો એટલે પછી શુદ્ધાત્મામાં રહેવાય. પરણેલો હોય તેનો અમને વાંધો નથી, પણ હરૈયાનો વાંધો છે. પરણેલી જોડે પાંચમાંથી એક મહાવ્રતનો, બ્રહ્મચર્યનો ભંગ થાય છે, અને કળિયુગમાં તો એવા જંતુઓ એકબીજામાં હોય છે કે તેમને પછી જંપવા જ નથી દેતા, કારણ કે આ બહાર રખડનારાઓને જમ્પ્સ બહુ જ નુકસાન કરે છે, જંતુઓ બહુ જ નુકસાન કરે છે, તેની પોતાને ખબર ના પડે. તેથી હું કહું છું ને કે એકને પણ, કારણ કે આ તને નેસેસરી વસ્તુ છે, જરૂરી વસ્તુ છે. પોતે પૂર્વજન્મમાં બ્રહ્મચર્યના ભાવ ના કરેલા હોય તેથી પરણવું પડે છે. આત્મા કેવો છે એ પણ લોક જાણતા નથી. એ તો જ્ઞાની પુરુષ જ્યારે આત્મજ્ઞાન આપે ત્યારે આ આત્મા આવો છે ને આવો નથી એવું બે વિભાજન કરી આપે ત્યારે લક્ષ બેસે, નહીં તો આત્માનું લક્ષ જ ના બેસે ને. પૂતગલનો ફોર્સ જબરજસ્ત છે, બળ જબરજસ્ત છે, તેથી એનો એટલો બધો ફોર્સ છે કે આત્મા હાથમાં આવે એવો જ નથી.
સ્વભાવ જ્ઞાને કરીને,
પૂતગલનો સ્વભાવ જો જ્ઞાને કરીને રહેતો હોય તો પછી આકર્ષણ થાય એવું છે જ નહીં. પણ પૂતગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહેતો હોય એવું હોય જ નહીં ને કોઈ માણસને. પૂતગલનો સ્વભાવ અમને તો જ્ઞાને કરીને રહે.
પૂતગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહે તો આકર્ષણ ના રહે એ ના સમજાયું.
એટલે શું કે કોઈ સ્ત્રીએ કે પુરુષે ગમે તેવા કપડાં પહેર્યા હોય તો કપડાં રહિત દેખાય, તે જ્ઞાને કરીને ફર્સ્ટ દર્શન. બીજું સેકન્ડ દર્શન એટલે શરીર પરથી ચામડી ખસી જાય તેવું દેખાય, અને થર્ડ દર્શન એટલે બધું જ અંદરનું દેખાય, પછી આકર્ષણ રહે ખરું? એવું તને રહે છે?
એવો અભ્યાસ દાહડે દાહડે વધતો જાય છે.
ત્યારે સારું, એવો અભ્યાસ કરે તે સારું કહેવાય. અમને તો નાનપણથી આ વિષય ગમે નહીં કે લોકોએ આમાં સુખ કેમ માન્યું છે, તે મને એમ લાગે કે આ કઈ જાતનું છે. આ તો બધું કપડાથી ઢાંકેલું છે તેથી મોહ થાય છે. અમને તો નાનપણથી આ થ્રી વિઝનની પ્રેક્ટિસ પડી ગયેલી એટલે અમને તો બહુ વૈરાગ આવ્યા કરે.
રમણતાથી દોષો ઊભા થયા.
એ સાથી આકર્ષણ થાય કે પૂર્વે અજ્ઞાનતાથી આ આપણને સમજણ નહીં, તેથી એની જોડે છે તે એ રમણતા કરેલી છે એટલે ફરી આકર્ષણ ઊભું થાય. એટલે આપણે સમજી જવાનું કે હવે આને કંઈ હિસાબ છે. આ તારે આવી રીતે કંઈ ડખો નહીં ને, થ્રી વિઝન રહે ને?
તોય કોઈ વાર કાચું પડી જાય.
એમ? તે ઘડીએ ડાબા હાથથી જમણા ગાલને ધોલ મારી દઉં ત્યારે શું કરું? શું સમજે છે કરીને એક ધોલ આપી દેવી? વિષય રમણતા કરી હોય તેને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું, પછી દાંત બાંત તોડી નાખીએ તો શું દેખાય એવું બધું જોવું જોઈએ. થ્રી વિઝન તો કહેવાય ને.
પણ થ્રી વિઝન જોવા છતાંય એ પાછું ને પાછું યાદ આવે છે.
એ યાદ એ તો મનનું કામ છે, તારે શું જાય છે, તારે જોયા જ કરવાનું. હજી તો બધું બહુ પાર વગરનું, હજી તો કંઈ હિસાબે નથી. હજુ તો આ પાશેરીની પહેલી પૂણી ખસી છે, પણ આ અહીંથી ઝટ કાપી નાખે તેને કશુંય નથી. બહુ દેખાયું ત્યાંથી પ્રતિક્રમણ કરે અને પછી પેલી રમણતામાં ના પડે. રાતે કશે જરાય એનો વિચાર આવ્યો કે રમણતામાં પડવાનું નીચે સ્લીપ થયું કહેવાય. એ તો રમણતાથી જ આ બધા દોષ ઊભા થયા છે ને. દ્રષ્ટિ બદલાય પછી રમણતા ચાલુ થાય. દ્રષ્ટિ બદલાય તો એનું કારણ છે, એની પાછળ ગયા અવતારના કોઝિસ છે. તેથી કરીને બધાનું જોઈને દ્રષ્ટિ બદલાતી નથી, અમુકને જુએ ત્યારે દ્રષ્ટિ બદલાય છે. કોઝિસ હોય એનો આગળનો હિસાબ ચાલ્યો આવતો હોય તે, અને પછી રમણતા થાય તો જાણવું કે વધારે મોટો હિસાબ છે, એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી.
વિષયને પરિણામે જ કશાયોની ઘટમાળ.
હવે પરિણીતોને આ વિષયમાં સુખ લીધું, એના પરિણામે પેલા ઝઘડા ને ક્લેશ બધું થાય છે.
બધું આ વિષયમાંથી જ ઊભું થયું છે, અને સુખ કશું નહીં પાછું. સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોઢું હોય, જાણે દિવેલ પીધેલું ના હોય.
આ અથડામણો કશાયો થાય છે એનું મૂળ વિષય જ ને.
હા, બધું વિષયને લઈને જ છે. એ વિષયમાં એક્સપર્ટ થઈ ગયેલો હોય, નિષ્ણાત થઈ ગયેલો હોય, વિષયમાં ટેસ્ટફુલ થયેલો છે, એટલે મહી સ્વાર્થ હોય અને સ્વાર્થને લઈને અથડામણ થાય. સ્વાર્થમય પરિણામ હોય ત્યાં કોઈ દાડો કશું દેખાય નહીં. સ્વાર્થી હંમેશા આંધળો હોય. સ્વાર્થી, લોભી, લાલચુ બધા આંધળા હોય. આ દુનિયાનો બધો આધાર પાંચ વિષય ઉપર જ છે. જેને વિષય નથી તેને અથડામણ નથી. વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કશાય ઊભા થાય, અને જ્ઞાન હોય તો કશાય ના થાય. મૂળ અજ્ઞાનતાનો દોષ છે. રૂટ કોઝ શું છે? અજ્ઞાનતા.
વિષય કશાયના કકળાટ.
મેં ઘણા સારા મહાત્માઓ જોયા છે, મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે, પણ એમનો સ્થૂળ ક્લેશ નથી જતો. સૂક્ષ્મ ક્લેશ તો વખતે હોય એ ના જાય, પણ સ્થૂળ ક્લેશ કેમ ના જાય?
એવું, આ બધાનું મૂળ છે વિષય. અને આ દુનિયામાં મોટામાં મોટી ફસામણ હોય તો વિષય, અને એમાં કશું સુખ નથી બળ્યું. સુખમાં કશું નથી, અને એના ઝઘડા પાર વગરના ઊભા થાય છે. ડખાડખ સાથી ઘરમાં થાય છે. બેઉ વિષયી હોય, જાનવર જેવા વિષયી હોય, પછી આખો દાડો અથડામણ થયા કરે.
પણ મને એ સમજણ પડતી નથી કે ક્લેશ અને વિષયને મેળ કેમનો ખાતો હશે? ઝઘડો અને વિષય એ બેને મેળ કેમનો ખાય એ મારા મગજમાં નથી ઉતરતું. માર જોડ સુધીનો ક્લેશ અને વિષય એ બેને મેળ ખાય, શું માણસ ત્યારે આંધળો બની જતો હશે?
અરે સામ સામી મારે.
હા, પણ વિષયના પરમાણુ ઊભા થાય ત્યારે આંધળો બની જતો હશે? એને મહી યાદ નહીં આવતું હોય કે આપણે મારામારી કરતા હતા?
આ મારામારી કરે ને ત્યારે તો પછી વિષયની મજા આવે એમને. પાછું સ્વમાન જેવું કશું નહીં. પેલી આને ધોલ મારે ત્યારે આ પેલીને ધોલ મારે. પાછો ધણી અમને આવીને કહી જાય કે મને મારી બૈરી મારે છે, ત્યારે હું કહું ખરો કે હે, તારે તો આવી મળી તો તારું કલ્યાણ થઈ ગયું.
પણ આપણને આ બધું જોઈને કંપારી છૂટી જાય. રોજને રોજ આવા ઝઘડા ચાલ્યા કરે, કેવી રીતે આટલા બધા દુઃખો આ લોકો સહન કરે છે આટલા સુખને માટે?
એ જ લાલચ છે ને આ વિષય ભોગવવાની. એ તો કેટલાય વર્ષોથી પૈણ્યા ત્યારથી આવું ચાલે છે. પૈણ્યા ત્યારથી એક બાજુ ઝઘડાએ ચાલુ છે અને એક બાજુ વિષયે ચાલુ છે. તેથી તો અમે કહ્યું કે તમે બંને બ્રહ્મચર્ય વ્રત લઈ લો તો ઉત્તમ લાઈફ થઈ જાય, ઉત્તમ જીવન થઈ જાય. એટલે આ બધી વઢવાડ પોતાની ગરજના માર્યા કરે છે. પેલી જાણે કે એ છેવટે ક્યાં જવાના છે, પેલોય જાણે કે એ ક્યાં જવાની છે. આમ સામસામી ગરજથી ઊભું રહ્યું છે.
છતાં ન આવે વૈરાગ્ય.
આ તો વૈરાગ્ય જ નથી આવતો. અલ્યા, આ તને વિષય પ્રિય છે કે આ ગાળો પ્રિય છે? મને તો એક ગાળ કોઈએ દીધી હોય તો ફરી સંબંધ જ એની જોડે કટ કરી દઉં, પછી બહારનો સંબંધ રાખું, પણ આંતરિક સંબંધ કટ. કંઈ ગાળો ખાવા માટે આ અવતાર છે? તમારે ઘરમાં રોજની ડખાડખ પસંદ ના હોય તો પછી એની જોડે વિકારી સંબંધ જ બંધ કરી દેવો. વિષય તો હળહળતી પાશવતા છે, માટે આ પાશવતા બંધ કરી દેવી. બુદ્ધિશાળી સમજણવાળો હોય તેને વિચાર ના આવે. વિષય વખતે ફોટો લે તો કેવો દેખાય, તોય શરમ ના આવે. મેં આવું કહ્યું ત્યારે વિચાર આવે, નહીં તો આવો વિચાર ક્યાંથી આવે? અને જ્યાં સુધી તમારે વિકાર સંબંધ છે ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જાય. એક ફેરો એની ફાઇલ નંબર 2 જોડે વિકાર બંધ કરી દીધો ને, પછી તો આ એમને મારે તો એ કશું ના બોલે. કારણ કે એ જાણે કે હવે મારી દશા બેસી જશે. માટે આપણી ભૂલથી આ બધું ઊભું છે. આપણી ભૂલે જ આ બધા દુઃખો છે. વિતરાગો કેવા ડાયા! ભગવાન મહાવીર તો 30 વર્ષે છૂટા થઈને મસ્તીમાં ફરતા હતા. એની જોડે ફાઇલ નંબર 2 જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જ નથી. આ દુનિયામાં કોઈને આ સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાઓ, ફાવે એ ખાઓ ને. 12 રૂપિયે ડઝનવાળી કેરીઓ ખાઓ ને, કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાઓ ને તો એ કંઈ કકળાટ નહીં કરે. અને આ સંબંધમાં તો તમે કહેશો કે મારે નથી જોઈતું, ત્યારે એ કહેશે ના મારે તો જોઈએ જ છે. એ કહેશે કે મારે સિનેમા જોવા જવું છે, ત્યારે તમે ન જાઓ તો કકળાટ. આવી જ બન્યું જાણે. કારણ કે સામી વ્યક્તિ મિશ્ર ચેતન છે અને એ કરારી છે, એટલે દાવો માંડે.
એ કરાર ફાડી નાખવો.
એ કરાર ફાડી નાખો તો પછી કશું દુઃખ રહેતું જ નથી.
વિષયની લાલચ કાઢવા પુરુષાર્થ શું?
વિષયની લાલચ કાઢવા શું પુરુષાર્થ કરે તો એ નીકળે?
એ તો વાત સમજે એકવાર. વિષયને જો સારી રીતે સમજી લે તો. એ વિષય તો આંખને ના ગમે એવો છે, કાનને સાંભળવાનો ના ગમે એવો છે, નાકને સોડવાનો ના ગમે એવો છે, જીભને ચાટવાનો ના ગમે એવો છે. પાંચેય ઇન્દ્રિય નાખુશ થઈ જાય, પાંચેય ઇન્દ્રિયોને ગમે નહીં. એમ બધી જ રીતે ફોડ પાડીને સમજવું પડે. એ મનનેય ગમતું નથી, બુદ્ધિનેય ગમતું નથી, અહંકારનેય ગમતું નથી, છતાંય શી રીતે ચોંટ્યો છે તે જ સમજાતું નથી.
વિષય જીતવા જો શુદ્ધાત્મા રૂપ.
કૃપાળુ દેવે તો શું કહ્યું છે કે નિરખી ને નવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. આપણે અક્રમ માર્ગમાં સ્ત્રીને કાષ્ટની પૂતળી નહીં ગણવાની, આપણે એનામાં આત્મા જોવો. આ તો ક્રમિક માર્ગવાળા કાષ્ટની પૂતળી કહે, પણ એ ગોઠવણી ક્યાં સુધી રહે? જરા ફરી વિચાર આવે તે ઘડીએ પાછું ઉડી જાય. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો. એટલે નવયૌવનાને દેખી અને મહી ચિત્ત જલાયું હોય ત્યાં આગળ શુદ્ધાત્માને જોજો કરીએ, એટલે બધું જતું રહે. ચિત્ત પછી છૂટી જાય. વિષય જીતવા માટે શુદ્ધાત્માને જુએ તો ઉકેલ આવશે. નહીં તો ઉકેલ નહીં આવે. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. બધો શોક જ એનાથી ઊભો થયો છે. આ સ્ત્રીનો ત્યાગ થયો એનાથી છૂટા થયા કે બધો ઉકેલ આવી ગયો, જે બધું નિરંતર શોકનું જ સ્વરૂપ છે. આખો દાડો શોક શોક ને શોક જ હોય, શોક જ મળતો હોય એ પછી જતું રહે, નહીં તો જે વળગ્યું તે પછી છૂટું જ ના થાય ને. વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન અને ધ્યાન, લેશ મદીરા પાનથી છાકે જેમ અજ્ઞાન. એક જ જો અણહકનો વિષય કર્યો તો બધું બગડી જાય, ફરી અનંત અવતારની ખોટ આવે અને નર્કગતિનો અધિકારી થાય. કયો વિષય છે તે નર્કગતિ ના કરે જે લોકમાન્ય હોય. કોઈ પરણેલો માણસ એની સ્ત્રીને લઈને જતો હોય તો લોકો વાંધો ઉઠાવે?
ના ઉઠાવે.
અને પરણેલો ના હોય ને જતો હોય તો?
તો વાંધો ઉઠાવે.
એ લોકમાન્ય ના કહેવાય, એ નર્કગતિનો અધિકારી થાય. બંનેને નર્કમાં જવું પડે, બંનેને નર્કમાં સાથે રહેવું પડે. પાછું
વિષયરૂપ અંકુરથી એટલે
મહી બીજ હોય ને, એ વિચાર આવ્યો ને તેની મહી તન્મયાકાર થાય એ અંકુર કહેવાય. એ અંકુર ઊભું થયું કે ગયો, તેથી આપણે નક્કી કરીએ છીએ ને કે વિચાર આવતા પહેલા ખેંચીને બહાર નાખી દેજો. એ અંકુર ફૂટ્યું કે પછી જ્ઞાન ને ધ્યાન બધું તૂટી જાય, ખલાસ થઈ જાય.
આ અક્રમ વિજ્ઞાનમાં પણ એવું જ હોય?
વિચાર આવે ને તો જ્ઞાન ને ધ્યાન એકલું જ નહીં પણ આત્મા જ જતો રહે. ક્રમિકમાં તો જ્ઞાન ધ્યાન જતું રહે ને અક્રમમાં તો આત્મા આપેલો છે તે જતો રહે, એટલે અંકુર સુધી કરાય નહીં.
બ્રહ્મચર્યના સેવનથી પામે પાત્રતા.
પછી કૃપાળુ દેવ તો શું કહે છે કે પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. બ્રહ્મચર્ય સેવે તો પાત્ર થાય એમ કૃપાળુ દેવ કહે છે. એમણે એમ નથી કહ્યું કે કેરીઓ ના ખાશો, મૂળ જ પકડ્યું છે આખું. જો સામો અજીવ હોત ને દાવો ના માંડે તો બ્રહ્મચર્ય ના સેવત આપણે, પણ આ તો દાવો માંડે. જે નવ વાળ વિશુદ્ધિથી ધરે શિયળ સુખદાય.
નવ વાળ વિશુદ્ધ બ્રહ્મચર્યની વ્યાખ્યા શું?
નવ વાળ એટલે એવું છે ને, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવાનું. મનથી જે વિચારતા હોય તે બધું વિચારવા કરવાનું નહીં. આગળના વિષયો યાદ આવે તો તે ઘડીએ બધું વિસારે પાડી દેવાનું. વાણીથી એવું બોલવાનું નહીં, એ દેહથી બહુ દૂર રહેવાનું. નવ વાળ કહી છે ને કે સ્ત્રી બેઠી હોય ત્યાં આપણે બેસવું નહીં, તેને જોવી નહીં. કોઈ વિષય ભોગવતો હોય તો આપણે ખાનગી રીતે તિરાડમાંથી જોવું નહીં, જોઈએ તોય આપણું મન બગડી જાય. આપણે પાછળ જે સંસાર ભોગવ્યો હોય તેને યાદ કરવો નહીં. યાદ કરીએ એટલે ફરી પાછા વિચાર આવે. આમ આવી રીતે બધી નવ વાળો છે. સ્ત્રી બેઠી હોય તે જગ્યાએ બેસશો નહીં એવું કહે, પછી એ જગ્યા ઉપર શું થાય? રાગ બેસે કે દ્વેષ બેસે? દ્વેષ થયા કરે, ઉલટું રાગ દ્વેષના કારખાના વધ્યા. એટલે નવ વાળને આપણે શું કરીએ? એના કરતાં એક વાળ કરી નાખને તોય બહુ થઈ ગયું. નવ વાળ કરવા જતાં પાછા બીજા રાગદ્વેષ ઊભા થશે. નવ વાળ તો અત્યારે કોઈથી પણ થઈ શકે નહીં. એક બે વાળ તો તૂટી ગયેલી હોય તો તમે શી રીતે નવ વાળ પૂરી કરી શકો? આપણે તો અમે જે દેખાડ્યું છે એમાં રહો. આપણું કરે તો એમાં નવ વાળ બધુંય આવી જાય છે. નવ વાળનું કરવામાં અહંકારની જરૂર પડે, પણ આપણે ત્યાં તો કરવાનો માર્ગ જ નથી. એના કરતાં સ્થૂળ બ્રહ્મચર્ય પાળો ને, અને મનમાં જે વિચાર આવે તો એના પ્રતિક્રમણ કરી ધોઈ નાખો.
પ્રતિક્રમણથી કરી નાખો ચોખ્ખું.
તો પછી પ્રતિક્રમણ કરતી વખતે આપણે યાદ કરીએ છીએ એટલે એનો નવો બંધ ના પડે?
હા, યાદ આવે. પણ પ્રતિક્રમણ એટલે આપણે તો એ શું કરવા માગીએ છીએ કે વિષયને ઉડાડી દેવા માગીએ છીએ, અને પેલા તો લાલચને માટે યાદ કરે. બંનેના ભાવમાં ફેર છે. પેલું યાદ આવે છે તે લાલચથી યાદ આવે છે, અને આ તો પ્રતિક્રમણથી યાદ આવે છે. પ્રતિક્રમણ કરવા પાછળ છોડવાનો ભાવ છે.
વિષય જીતે જીતાય જગ.
એક વિષયને જીતતા જીત્યો સહુ સંસાર, દ્રુપદી જીતતા જીતીએ દળ પૂરને અધિકાર. એક રાજાને જીત્યો હોય તો દળ પૂરને અધિકાર બધું આપણને મળી જાય, એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજાના જીતાય, તેમાં રાજા વિષયરૂપી રાજા જીત્યો કે બધું જ આપણા તાબામાં આવ્યું, તેથી અમે મુક્ત રહીએ છીએ ને. આ એક જ વિષય એવો છે કે જે જીતે તો રાજપાટ બધું હાથમાં આવી ગયું, અમને વિષયનો વિચાર સરખોય આવે નહીં. એક વિષય જીતે તો આખું જગત જીતી ગયો બસ, ભલે ને પછી ગમે તે ખાઓ કે પીવો, એમાં કશું નડવાનું નથી. પણ આ જેણે જીત્યું તે આખું જગત જીતી ગયો. આ એકલું જ માણસ અહીં જ ફસાય છે. વિષય જીત્યો એટલે દુનિયાનો રાજાને કર્મો જ બંધાય નહીં ને, એમાંથી તો નર્યા કર્મો ભયંકર કર્મો બંધાય. એક જ ફેરાનો વિષય એ કેટલાય જીવોને ખલાસ કરી નાખે, એ બધા જીવોનું ઋણાનું બંધ બંધાય. એટલે આટલો એક વિષય જીતી જાય તો બહુ થઈ ગયું.
જાગૃત એઠવાડામાં હાથ ના ઘાલે.
દાદા, આ વિષય ક્યારે જાય?
વિષય ક્યારે જાય? એ વિષય તો જાગૃતિથી જાય. વિષય એમને એમ જાય એવો નથી. છેલ્લો વિષય એક હકનો વિષય પણ તૂટે ક્યારે? જાગૃતિ હોય તો. જાગૃતિ કોનું નામ કહેવાય કે આમ સ્ત્રી પુરુષ કપડાં પહેરેલા છતાં નાગા દેખાય, પછી સેકન્ડ વિઝને ચામડી ખસી ગયેલા દેખાય, અને થર્ડ વિઝને અંદર બધું ચૂથાઈ ગયેલો બધો માલ હોય એવું દેખાય. આ ત્રણ વિઝન એટ એ ટાઈમ એક મિનિટની અંદર જ થઈ જાય. હવે એટલી જાગૃતિ હોય ત્યારે છેલ્લા સ્ટેશનમાં પહોંચાય. આખી દુનિયામાં જાગૃતિવાળા કેટલા 100-200 માણસ હશે ને? આ કાળમાં જ આ હું એકલો છું આવા જાગૃતિવાળા તો હોતા હશે. પોતે દેહધારી થઈ અને આવી જાગૃતિ તો હોતી હશે. મોટો સાયન્ટિસ્ટ હોય, વૈજ્ઞાનિક હોય કે માનસશાસ્ત્રી હોય, પણ આવી જાગૃતિ જ ના હોય ને. જાગૃતને તો તેવું જ દેખાય બધું. સંપૂર્ણ જાગૃતિ ક્યારે કહેવાય? આ બધું એને એવું જ દેખાય. પણ આ કાળનું વક્રપણું એવું છે કે એ જાગૃતિને ટકવા ના દે, માટે ચેતતા રહેવું જોઈએ. નહીં તો સવારના પોરમાં 5 વખત બોલવું કે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો અને એને સિન્સિયર રહેવું.
વિષયની રૂચિ સમજણથી છેદાય.
આ વિષય એ સમજણનો વિષય છે, સમજણનો સબ્જેક્ટ છે, એટલે બહુ વિચારે કરીને વિષયો જાય. એટલા માટે વિષયથી છૂટવા માટે મેં આ 3 વિઝન બતાડ્યા છે ને. પછી એને રાગ થાય નહીં ને. નહીં તો સ્ત્રીએ આમ સારા ઘરેણા અને સારા કપડાં પહેર્યા હોય તો બધું ભૂલી જાય ને મોહ ઉત્પન્ન થઈ જાય.
વિષયોમાં જે ઇન્ટરેસ્ટ ઊભો થાય છે એ રુચિ પડી એના આધારે ઊભો થાય છે?
હા, રુચિ ના હોય તો કશું નહીં. અરુચિ ઉપર વિષય ઊભો કેમ થાય? કોઈ સ્ત્રી હાથે દાજી ગઈ હોય પહેલા રોજ આખા શરીરે પુરુષ અડતો હોય, પણ હાથે દાઝી ગયેલું હોય ને, પછી ફૂલના પડે અને પછી પરું નીકળતું હોય, એ ઘડીએ પેલી સ્ત્રી કહે કે અહીંયા આ જરા ધોઈ આપો, તો શું કહે?
ના પાડે.
જુઓ, આવી નાની બાબત છે ને, તો આપણને વાતને પકડતા ના આવડે. ખાલી પરું થયું હોય એમાં અહંકાર કરે, અને જેમાં હજારો જોખમ છે એવા વિષયમાં અહંકાર કરીને નીકળતો નથી, એ કેવી અજાયબી છે ને. એટલે આ થ્રી વિઝન તો બહુ કામ કાઢી નાખે. થ્રી વિઝનથી તો બધું રાગે પડી જ જાય ને.
મારી દ્રષ્ટિ પડે ને ક્યારેક, તો મને થાય કે અરે રે, આ દ્રષ્ટિ ક્યાં પડી, પ્રતિક્રમણ કરવું પડશે, કંટાળો આવે.
પણ કંટાળો આવે ને, એ તો દ્રષ્ટિ પડી જાય છે. આપણે પાડવી નથી, છતાં પડી જાય છે. માટે પુરુષાર્થ કરવાનો અને પ્રતિક્રમણે કરવાની જરૂર છે. એક વિચાર પણ આવે એને શી રીતે ભાંગવું તે આવડવું જોઈએ ને. એને આખો દાડો પૂરો છે તે એમાં કાઢવો પડે. બબ્બે કલાક ત્યારે છેદાય, નહીં તો ના છેદાય. એ બાંધતા કંઈ વિચાર જ નથી કર્યા ને. આખી રાત વિષયના જ વિચાર કર્યા કરે. આર પાર નીકળી જવાય એવો રસ્તો મેં દેખાડ્યો છે, અને એ રસ્તે જો જાય તો આરપાર નીકળી પણ જાય. આવું વિઝન તો કોઈનેય ના હોય, કારણ કે આ બાજુનું આ શરીરનું વિચાર્યું જ ના હોય ને. આ તો બસ હું જ છું, તેથી તો પોતાના દોષ કોઈને નથી દેખાતા. જ્યાં સ્થૂળ દોષ જ નથી દેખાતા ત્યાં વિષય સામે જાગૃતિ તો કેવી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોઈએ.
જાગૃતિ અને ખેદથી છૂટે વિષય.
તમે અમને એ જડીબૂટી બતાવો કે જેથી કરીને અમે કહી શકીએ કે ભાઈ 24મે વર્ષે આ વિચાર યાદ રાખજે.
એટલી બધી અવસ્થાઓની તમને જાગૃતિ ના આવે. પેલું અમે થ્રીવિઝન આપીએ છીએ ને, તે જો વિચાર કર કરે તો થ્રીવિઝન ઉત્પન્ન થઈ જાય. એ વિચારો ઉત્પન્ન થઈ જાય ને એનાથી ઘણા બચે છે. મને કાગળમાં લખે કે તમારા થ્રીવિઝને તો મારું ઘણું કામ કાઢી નાખ્યું. પેલી બધી અવસ્થાઓ ના આવે. આ તો હું તમને કહું એટલું જ છે. મારા કહેલા ઉપર વિચાર આવે કે હા, આ વાત ખરી છે. એટલે આમ વિષયનું બધી રીતે પૃથ્થકરણ કરીએ ને, પછી એવી સ્ટેજ આવે છે કે આ વિઝનથી થોડી થોડી જાગૃતિ ઉત્પન્ન થાય. પછી આમ ઝાંખા વિઝનથી એને વિષય રહે ખરો, પણ પોતાને ના ગમતું હોય, જેમ ભૂખ લાગી હોય ને ખાવું પડે, ભાવતું ના હોય તોય પછી ખાય, એવો કંટાળીને ભોગવટો હોય. જ્યારે પેલો રાજી ખુશીથી ભોગવટો હોય, એ તો બહુ મૂર્છાપૂર્વકના ભોગવટા હોય. એ ભોગવટો તો પછી અનેક સ્ટેપ્સ પસાર થાય ત્યાર પછી છેલ્લો ભોગવટો, તો એને બિલકુલ કંટાળો આવે. ભોગવટોય બે પ્રકારનો હોય, એક ઈચ્છાપૂર્વકનો અને એક ઈચ્છા ના હોવા છતાં કર્મના ઉદયથી. ઉદયકર્મ પૂરું ના થયું હોય ત્યારે શું થાય? ઉદયકર્મ પૂરું થાય ત્યારે જ છૂટે, પણ ત્યાં સુધી એને ભોગવવું તો પડે. તો શું થાય? અણગમો ઉત્પન્ન થયા કરે. હવે આ જ્ઞાન આપ્યું છે એટલે તમને સહન કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે, તમને જુદાપણાનો ભાવ રહી શકે છે. તો પછી શેને માટે વિષયો હોવા જોઈએ? અને છતાંય પરિણામ કોઈ બદલી ના શકે, કારણ કે એ પૂદગલ પરિણામ છે અને એ તો રિઝલ્ટ છે. રિઝલ્ટ બદલી ના શકાય, પણ રિઝલ્ટ ઉપર ખેદ ખેદને ખેદ રહ્યો એટલે તમે છૂટા. તમને જો ખેદ છે તો તમે છૂટા છો, અને રિઝલ્ટમાં એકાકાર છો તો બંધન છે.
જાગૃતિમાં દેખે ગર્ભથી નનામી સુધી.
વિતરાગો એટલું જ જોતા હતા કે માણસની પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી અને આજની શક્તિ, એ બધી શક્તિઓને ત્રિકાળ જ્ઞાનથી જોતા હતા. ઉત્પન્ન, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા હતા, એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય. પછી આ રાગ ઉત્પન્ન થવો એ તો એકલા વર્તમાન કાળના જ્ઞાનથી થાય છે. એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાન કાળનું જ્ઞાન, તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘયડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે એને વૈરાગ શીખવવાનો ના હોય. આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે, એને વૈરાગ શીખવવાનો છે. વિતરાગો બહુ ડાયા હતા, કોઈ પણ વસ્તુ આવી તો એમને મૂર્છા ઉત્પન્ન ના કરાવે, કારણ કે એ વસ્તુને વિતરાગો ત્રણેય કાળથી જોઈ શકતા હતા.
તે બધી અવસ્થાઓનું જ્ઞાન એકી વખતે જ હોય?
એકી વખતે જ, એટલે પેલું મેં કહ્યું ને કે માણસને મોહ કેમ ઉત્પન્ન થાય છે, ત્યારે કહે બેવ જુવાન હોય છે તેથી, અને તે ઘડીએ ભાન નથી રહેતું ત્યાં આગળ કે આ મોહ ટકાઉ છે કે ટેમ્પરરી, થોડા વખત માટે છે, પછી આવું અત્યારે જે છે ને એવું જ એની કલ્પના કાયમ માટે ખોળે. હવે પછી ઘડપણમાં શું થાય, કલ્પના કેવી થાય,
તે વખતે એને કંટાળો આવે.
આ લોકોને શું થઈ રહ્યું છે તે હું જાણું છું, એ ગમે નહીં એને, પણ કોને કહે હવે, કારણ કે બુદ્ધિ તો આ સ્વભાવ દેખાડે. એટલે આ જન્મતા પહેલા કેવું હતું, બાબો કે બેબી જન્મ્યા પછી કેવા હતા, તે એવડી હતી જન્મી ત્યારે કેમ મોહ ઉત્પન્ન થયો નહોતો, પછી જરા મોટી થઈ તે કેમ મોહ નથી થતો. એટલે આ બધી અવસ્થાઓને એ ખ્યાલ રાખે છે, અને મોહ ઉત્પન્ન થાય છે એ અવસ્થાને ખ્યાલ રાખે પછી, તેથી આગળની અવસ્થા, પ્રૌઢ અવસ્થા, પછી એ ઘડપણ અવસ્થા, પછી લકવાની અવસ્થા, બધામાં શું સ્થિતિ થઈ, ને પછી ઠાઠડી કાઢતી વખતની અવસ્થા, બાળતી વખતે અવસ્થા. આ બાળતી વખતે અવસ્થા જોઈ હોય ને તે ઘડીએ પ્રેમ કરવાનો કયો હોય તો. એટલે આ તો પૈણ્યા પછી મૂરખ બને છે, પણ હવે કહે કોને, બધાય મૂરખ ત્યાં. બહેનોય સમજે છે કે આવી મૂર્ખાઈ છે આ, ધણી જોઈને ખોળ્યા અને હવે ધણી લાવીને એ મોઢા ઉતરી જાય ને, ડાચા પડી જાય ને, આમથી તેમ થાય, આંખો જતી રહી હોય, કાને સંભળાય નહીં. અને જેને ખ્યાલ હોય આ બધું તેને વૈરાગ હોય, અવસ્થાઓ જેના લક્ષમાં રહે છે તેને વૈરાગ શીખવાડવો ના પડે. જેટલી લખી છે ને એટલી અવસ્થા અમને લક્ષમાં રહે, એટ એ ટાઈમ. આ વાત બહાર ના હોય, આવી વાત અહીં જ હોય, લોકો તો ગપોટી જાય આવી વાત, એમ વૈરાગના વિચાર લાવે ત્યારે વળે, નહીં તો દાડો વળે નહીં. મૂળ વાતને, મૂળ કોઝિસને નાશ ન કરવામાં આવે ત્યાં સુધી વૈરાગ શેનો આવે?
જ્ઞાની પુરુષને વિષયો લાગે એઠવાડો.
અમને પૂતગલ ઉપર રાગ જ નહીં ને, આ મારા જ પૂતગલ ઉપર અમને રાગ નહીં. પૂતગલથી હું તદ્દન છૂટો રહું છું. પોતાના પૂતગલ ઉપર જેને રાગ હોય તેને બીજાના પૂતગલ ઉપર રાગ થાય. અનંત અવતારથી આનું આ જ ભોગ્યું તો પણ છૂટતું નથી એ અજાયબી જ છે ને. કેટલાય અવતારથી વિષય સુખનો વિરોધી થયેલો હોય, વિષય સુખને આવરણિક દ્રષ્ટિ રહિત ખૂબ ખૂબ વિચાર્યું હોય, જબરજસ્ત વૈરાગ ઉત્પન્ન થયેલો હોય તો એ છૂટે. વૈરાગ ક્યારે ઉત્પન્ન થાય? એને મહી જેવું છે તેવું દેખાય ત્યારે. વિષયોનો સ્વભાવ કેવો છે? આજથી 10 દાડા વિષય બંધ એવું નક્કી કરીએ તો તે પ્રમાણે ચાલ્યા કરે, ને 3જે દાડેથી જ આનંદ વધે. પણ જો વિષયમાં પડ્યો તો ફસાયો, પછી બહાર ના નીકળાય. વિષયની બાબત નિર્ણયાત્મક હોવી જોઈએ, નિષ્ઠા પોતાની જાતે ના બેસે. એ તો જ્ઞાની પુરુષ બેસાડી શકે. હવે અનુપમ પદ છોડી ઉપમાવાળું પદ કોણ લે? જ્ઞાન છે તો પેલો આખા જગતનો એઠવાડો કોણ અડે? જગતને પ્રિય એવા જે વિષયો એ જ્ઞાની પુરુષને એઠવાડો લાગે. આ જગતનો ન્યાય કેવો છે કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટા જ રહેતા હોય તેને જગત ભગવાન કયા વગર રહે નહીં.
વિતરાગોના વિજ્ઞાનથી તૃપ્તિ.
તમને દાદા ભગવાનનું નિધિધ્યાસન રહે છે ને, એ નિધિધ્યાસનથી બધું ફળ મળે. નિધિધ્યાસન પછી કોઈ ચીજની ઈચ્છા જ ના થાય, ભીખ જ ના હોય. જ્ઞાનીઓને આર પાર દ્રષ્ટિ હોય, જેવું છે તેવું દેખાય. એવું દેખાય તો પછી વિષય રહે? એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે આર પાર જેમ છે તેમ દેખાવું. તૃપ્ત થયેલો માણસ વિષયના ગંદવાડામાં હાથ ઘાલે જ નહીં. આ તો મહી તૃપ્તિ નથી, તેથી આ ગંદવાડામાં ફસાઈ પડ્યા છે. વિતરાગોનું વિજ્ઞાન એ જ તૃપ્તિને લાવનાર છે.
આ આજ્ઞાથી એકાવતારી બોન્ડ.
પણ દાદા, એક અવતારમાં જ મોક્ષે જવું છે તો શું કરવું એ તો કહો ને, એ જ આજે આપણે નક્કી કરીએ.
એક શાકાહારી માણસ હોય તેને પોલીસવાળો પકડીને 3 દાડા ભૂખ્યો રાખે અને પછી માંસ ખાવા આપે કે આજ તારે ખાવું પડશે, ને પછી પેલો ખાય તો એ બંધનમાં આવતો નથી. એ પોલીસવાળાના દબાણથી છે, એની પોતાની ઈચ્છાપૂર્વકનું નથી. એવી રીતે જ માણસ હકના વિષય ભોગવશે તો એ એકાવતારી થવાનો છે, એનો બીજો અવતાર નથી થવાનો. એ સ્વાધીન ના હોવું જોઈએ. પોલીસવાળાને આધીન, ભૂખને આધીન થઈને માંસાહાર કરો તો તમે ગુનેગાર બનતા નથી. એવું આ વિષયમાં થાય તો એ એકાવતારી અવશ્ય થાય.
આ આજ્ઞા તમારી પાડીશું. હવે તમે એકાવતારી પદ લખી આપો.
આટલું જ અમારું પાડે તો અમે એકાવતારી બોન્ડ લખી આપીશું. એકાવતારી થવું હોય તો આ એક જ વસ્તુ સાચવવાની છે.
કામ કાઢી લો.
ભગવાન શું કહે છે કે અનંત અવતાર દેહ માટે ગાળ્યા, હવે એક અવતાર આત્મા માટે ગાળ. આ દેહે જ્ઞાની પુરુષ મળ્યા તો કામ કાઢી લેવા પૂરતી દેહ પર પ્રીતિ રાખવી. આ દેહ પરની પ્રીતિથી તો ઉદ્વેગ થાય છે. પ્રીતિ કરશો તો એ તો ભાંગી જ જવાનો છે ને. ભગવાને દેહને દગો કયો છે, છેવટે તો દેહ રાખ જ થઈ જવાનો છે ને. આ દેહ જ રાગ અને દ્વેષ કરાવડાવે છે. માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય, એ દુકાનની મહી જે શુદ્ધાત્મા છે તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમને એમ છૂટવા માટે તમે ફાંફા મારો એ ચાલે નહીં. એ જ દુકાનના શુદ્ધાત્મા આપણને આ વિષયથી છોડાવનાર છે. હવે આપણને આવી બહુ દુકાનો ના હોય, થોડી જ દુકાનો હોય છે. જેને બહુ દુકાનો હોય તેને વધારે પુરુષાર્થ માંડવો પડે. બાકી જેને થોડી હોય તેણે તો ચોખ્ખું કરી એક્ઝેક્ટલી કરી લેવું, યથાર્થ કરી લેવું. ખાવા પીવામાં કશો વાંધો નથી, પણ આ વિષયનો વાંધો છે. સ્ત્રી વિષય અને પુરુષ વિષય એ બે વેરને ઊભું કરનારા કારખાના છે. માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો.
આને જ તમે કામ કાઢી લેવાનું કહો છો?
ત્યારે બીજું શું તે? આ બધા જે રોગો છે તે કાઢી નાખવા. આમાંનું હું તમને કશું જ કરવાનું કહેતો નથી, ખાલી જાણવાનું જ કહું છું. આ જ્ઞાન જાણવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. જે જ્ઞાન જાણ્યું તે પરિણામમાં આવ્યા વગર રહે જ નહીં, એટલે તમારે કશું કરવાનું નથી. ભગવાન મહાવીરે કહ્યું હતું કે વિતરાગ ધર્મમાં કરોમી, કરોસી ને કરોતી ના હોય. જય સચ્ચિદાનંદ.